आगर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ भवानी शंकरौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति योगीशां त्वान्तस्थमीश्वरम् योगीश्वान्तस्थमीश्वरम् प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः गीतामृतदुहे नमः गुरु तत्व विषय गुरुना महिमा विषय गई काले आपणे वार्तालापनो आरंभ कर्यो हतो। गुरु बिन कौन बतावे बाट वड़ा बड़ा विकट यम घाट भ्रांति की पहाड़ी नदिया बीच में अहंकार की घाट। कबीर साहेब लखे छे सद्गुरु सिवाय कौन मार्ग बतावे पूर्णता ना पंथनु प्रदर्शन कौन करे। मानव ने तो आगळ वधवू छे परंतु आत्मकल्याणनी दिशामां केवी रीते आगळ वधाय बराबर तेनी समजण सौने होती नथी। आत्मकल्याणनी दिशामां आगळ वधवाने माटेनी थोड़ीक समजण प्राप्त थाय ते पछी पण आत्मकल्याणनी दिशामां आगळ वधता वधता कबीर साहेब कहे छे भ्रांति अनेक प्रकारनी आवे। भ्रांति की पहाड़ी नदिया भ्रांति पर्वतीय नदीओ रस्ता में आवे अने अहंकार पाछो थई जाय छे। केटलीक वार साधक ने के मैं साधना करी करीने घणी सारी स्थिति की प्राप्ति करी हचकचरा साधको अहंकार में अटवाई जाय छे। तो आ अहंकार माथी मुक्ति केवी रीते मळे कोई भ्रांति शिर पर सवार थई जाय तो भ्रांति नी शांति केवी रीते करी शकाय ते तो सद्गुरु होय तो ज बतावे। साधारण विद्याभ्यास करवो होय तो पण गुरु नी आवश्यकता पड़े छे। स्कूल मां जवू पड़े छे कॉलेज मां जवू पड़े छे पोताने घेर पुस्तको लईने वाचीने परीक्षा आपीने पास थनारा विद्यार्थीओ असाधारण बुद्धि शक्ति थी संपन्न विद्यार्थीओ गण्या गाठ्या ज निकले। मोटा भागना विद्यार्थीओ तो स्कूल में जाए ट्यूशनो एमने माटे राखवामां आवे तो पण नपास थाय। एटले जारे साधारण विद्या ने प्राप्त करवाने माटे स्कूलनी शिक्षकनी आवश्यकता पड़े तो पछी आ तो आत्मविद्या छे अध्यात्म विद्या घणो विकट साधनानो मार्ग छे तेनी समझण मानव ने सहलाई थी पड़ती नहीं। इतला माटे सद्गुरु नी आवश्यकता पड़े छे। सद्गुरु सत्य ने वफादार रही पोतानी स्वानुभूति ने पण वफादार रही अने सत्य नो मार्ग बतावे छे। एटले कबीर साहेबे कह्युं गुरु बिन कौन बतावे बाट सद्गुरु सिवाय मार्ग कोण बतावे बीजा कोना मां शक्ति छे। आ तो गुरु ज मार्ग बतावी शके जेने ते मार्गनो प्रवास कर्यो परम सत्यनो जे मंगलमय मार्ग छे ते मार्गना मुसाफर बनी अने जेने ते मार्गने बराबर जाण्यो तेनी खूबीओ साथे हवे बीजा कोईने प्रवास करवो होय तो सरल बनी जाय। तेना अनुभवना आधार पर ए माणस मार्गदर्शन आपे तो बीजानो मार्ग पछी सरल बनी जाय छे। एटले सद्गुरु नी आवश्यकता छे तेम कबीर साहेब कहवा मांगे छे। एटले कहे छे के भाई कोई सद्गुरु नु शरण लेवू के जेथी आ मार्ग ने सहलाई थी पार करी शकाय સફળતાપૂર્વક આ માર્ગે આગળ વધી શકાય તો સદગુરુની શરણાગતિનો માર્ગ કબીર સાહેબ પોતાના સ્વાનુભવના આધાર પર કહે છે. આપણે ત્યાં કહેવામાં આવ્યું કે ગુરુનું બ્રહ્મા ગુરુ છે તે બ્રહ્મા છે. બ્રહ્માને આપણે સંસારના સર્જક કહીએ છીએ, સર્જન કરે તો ગુરુ સર્જન કરે, આપણા જીવનમાં સારી ટેવો પાડે, સારા નિયમો લેવડાવે, સારા વ્રતોનું પાલન ગુરુની પ્રેરણાથી આપણે જીવનમાં કરીએ, આખું જીવન નવું બનાવી દે જેવું હોય એના કરતા. જેમ બ્રહ્મા એક નવો સંસાર રચે એમ સદગુરુ આપણા જીવનમાં પણ વિચારોનો ભાવોનો સંસ્કારોનો સત્કર્મોનો એક નવો સંસાર જ રચે છે. જૂનો સંસાર હોય તે ચાલ્યો જાય, નવો જ એક સંસાર તેની જગ્યા લે છે. એ અર્થમાં ગુરુ બ્રહ્મા છે, માર્ગદર્શન આપે. પરંતુ ગુરુને વળી પાછા વિષ્ણુ કહેવામાં આવ્યા, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ. વિષ્ણુ પાલન પોષણ કરનાર પરમાત્માનું સ્વરૂપ મનાય છે, બ્રહ્માધિ ક્રિએટર સર્જન કરનાર અને વિષ્ણુ પોષણ કરનાર છે. તો ગુરુએ જે ઉપદેશ આપ્યો હોય, જે મંત્ર આપ્યો હોય, ગુરુએ જે જીવન વિકાસના સાધનો બતાવ્યા હોય તે બતાવ્યા પછી ગુરુ ધ્યાન પાછા રાખે છે કે આ શિષ્ય તે પ્રમાણે ચાલે છે કે પછી નથી ચાલતો. મેં જે મંત્ર આપ્યો તે મંત્ર શિષ્ય લઈ રાખ્યો છે કે પછી તે મંત્રનો તે ઉપયોગ કરી રહ્યો છે, જપે છે કે નથી જપતો, અને જો જપતો હોય તો તે મંત્રના પરિણામે એને કાંઈ ફાયદો થાય છે, ના થતો હોય તો કેમ નથી થતો, અને થતો હોય તો વધારે ને વધારે લાભ મેળવવા માટે શિષ્ય આગળ વધે છે ખરો, ઈચ્છા રાખે છે ખરો. આ મંત્રની શક્તિથી આગળ વધીને મેં જે ધ્યાન શિષ્યને બતાવ્યું છે તે ધ્યાનની વિધિનો આધાર લઈને શિષ્ય પરમાત્મા સુધી પહોંચી શકે છે ખરો, તો વારંવાર એને પ્રેરણાના પિયુષ પાયા કરે છે ગુરુ, વારંવાર એને યાદ દેવડાવ્યા કરે છે કે ભાઈ જીવનનું ધ્યેય કેવળ શરીરના સુખો જ નથી, જીવનનું ધ્યેય કેવળ સંસારના સુખો જ નથી, જીવનનું ધ્યેય કેવળ મનનો આરામ પણ આનંદ પણ નથી, જીવનનું ધ્યેય તો એના કરતા પણ આગળ. કારણ કે માણસની પાસે શરીર છે, માણસની પાસે મન, માણસની પાસે ઇન્દ્રિય, એના કરતા પણ માણસની પાસે વધારે વિશાળ એક શક્તિ આત્માના નામથી ઓળખવામાં આવે છે તે છે. તો તે આત્માને પણ ઓળખવાની જરૂર છે, આત્માનો પણ વિકાસ કરવાની જરૂર છે. આત્માનો વિકાસ કરવાને માટે ગુરુ માર્ગ બતાવે, અને માર્ગ બતાવે તો તે માર્ગે શિષ્ય પ્રામાણિકતાપૂર્વક ચાલે છે કે નથી ચાલતો તેનું ધ્યાન રાખે. જે માળી પોતાના બગીચામાં એક ફૂલનો છોડ રોપે, રોપ્યા પછી પાછું ધ્યાન રાખે છે, વારંવાર જ્યારે જ્યારે આવશ્યકતા હોય ત્યારે એને પાણી પાય, આવશ્યકતા હોય ત્યારે એની કલમ કરે, આવશ્યકતા હોય તો એની આજુબાજુ વાડ ઊભી કરે જેથી એને બકરાઓ ગાયો ગધેડાઓ તોડી ન પાડે, ખાઈ ન જાય અકાળે, એનો નાશ ન કરી નાખે, એટલા માટે વાડ કરે. એ જ્યાં સુધી એ બરાબર પરિપક્વ અવસ્થાએ પહોંચે નહીં ફૂલનો છોડ, ત્યાં સુધી માળી એને જતનપૂર્વક જાળવે, એનું બરાબર ધ્યાન રાખે. એવી રીતે ગુરુ પણ શિષ્યનું જતનપૂર્વક ધ્યાન રાખે, શિષ્યને પ્રેરણાના પાણી પાય, શિષ્યને જીવનની આજુબાજુ કોઈ નિયમો અને વ્રતોની વાડની આવશ્યકતા હોય તો તેવા વ્રતો અને નિયમો આપે, અનુશાસનની આવશ્યકતા હોય તો અનુશાસન શીખવે. એ રીતે શિષ્ય ગુરુની પાસે જાય એટલે ગુરુ વિષ્ણુનું કામ પણ કરે, પાલન પોષણ કરે. જેમ માતા બાળકનું પાલન પોષણ કરે, એને દૂધ પાય, સમય પર જ્યારે સમય પાકે ત્યારે એને ભોજન આપે, કપડાં પહેરાવે, સ્નાન કરાવે, બાળકનું બધું ધ્યાન રાખે છે, જ્યાં સુધી બાળક પરિપૂર્ણ અવસ્થાએ શક્તિશાળી બનતું નથી ત્યાં સુધી માતા એનું ધ્યાન રાખે, એવી રીતે ગુરુ પણ શિષ્યનું ધ્યાન રાખ્યા કરે છે. અને પછીથી ગુરુને શંકર સ્વરૂપ પણ કહે છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર શંકર વિનાશના દેવતા છે નાશ કરે તો ગુરુ પણ કેટલીક વાર કઠોર બનીને નાશ કરે છે શિષ્યની જડતાનો નાશ કરે શિષ્યની આળસનો નાશ કરે પ્રમાદનો નાશ કરે શિષ્યના અહંકારનો નાશ કરે શિષ્યની મિથ્યા ભ્રમણાઓનો નાશ કરે શિષ્યની અંદર કોઈપણ પ્રકારે જો અહંકાર આવતો હોય તો તેનો પણ નાશ કરે અને શિષ્ય જો સંસારના વિષયોની તૃષ્ણામાં પડતો હોય એમાં આસક્તિ કરતો હોય મમતા રાખતો હોય તો વારંવાર તેને પોતાના સદુપદેશ દ્વારા અથવા તો બીજી રીતે એ મમતાને આસક્તિમાંથી મુક્ત કરવાને માટેની કોશિશ કરે આ રીતે શિષ્ય ગુરુની પાસે જાય તો ગુરુ મહેશ્વર શંકર બને એના જીવનને મંગલમય કરવાને માટે કદાચ અનુશાસનની આવશ્યકતા હોય તો અનુશાસનનો પણ આધાર લે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ આવા ગુરુને સાક્ષાત પરબ્રહ્મ કહેવામાં આવે ભાઈ આપણે પરબ્રહ્મને તો જોયા નથી પણ આ ગુરુ છે તે જાણે પરબ્રહ્મના પ્રતીક જ છે પરબ્રહ્મના પ્રતિનિધિ છે તેવી રીતે માનવામાં આવ્યું તસ્મૈ શ્રી ગુરવે નમઃ એવા ગુરુને નમન કરવામાં આવે છે તો એ ગુરુ માર્ગદર્શન આપે છે મમતાપૂર્વક માર્ગદર્શન આપે છે પ્રેમપૂર્વક માર્ગદર્શન આપે શાંતિપૂર્વક માર્ગદર્શન આપે અને છતાં પણ મક્કમતાપૂર્વક માર્ગદર્શન આપે છે એની પાછળ મક્કમતા હોય છે શિસ્ત હોય છે તે રીતે તે શિષ્યના કલ્યાણને માટે ઉત્તરોત્તર એને આગળ વધારતા જ જાય છે અને શિષ્ય પણ તે બની શકે છે જેને ગુરુની અંદર વિશ્વાસ હોય શ્રદ્ધા હોય તો ગુરુ એને મંત્ર આપે ગુરુ એને માર્ગ બતાવે એટલે શિષ્ય પછીથી તે માર્ગનું અનુસરણ કરે છે એની અંદર શ્રદ્ધા રાખે મંત્રમાં વિશ્વાસ રાખે અને પછી મંત્ર જપે તે માર્ગ પ્રમાણે ચાલ્યા જ કરે છે એને એમ થાય છે કે આ મંત્રનો આધાર લઈ અને હું પરમાત્માની કૃપાને પામી શકીશ એવા વિશ્વાસથી એ નિરંતર આગળ વધે છે તો પછી તેનું કલ્યાણ થઈ જાય છે ગુરુ શું કરે છે તે શિષ્ય જોતો નથી જો જુએ તો તેનું અનુકરણ કરતો નથી ગુરુ જે જે કરે છે તે શિષ્યથી થાય તેવું નથી પણ ગુરુ જે કહે છે તે શિષ્ય કરે છે ગુરુ શિષ્યની લાયકાત પ્રમાણે તેને ઉપદેશ આપે ગુરુ આખી રાત જાગતા હોય શિષ્ય આખી રાત જાગી ન શકે જો જાગવાનો પ્રયત્ન કરે તો ઉજાગરો આવી જાય બીજે દિવસે સારી પેઠે ભજન પણ નહીં કરી શકે માળા લઈને બેસીએ ત્યારે જ જોકા થવા મળશે એટલે ગુરુ એને કહે છે ભાઈ હું તો આખી રાત જાગું છું પણ તારે થોડું સુઈ લેવાનું હમણાં તારે આખી રાત જાગવાની આવશ્યકતા નથી તો તે પ્રમાણે શિષ્ય પછી વિશ્વાસ રાખીને આગળ ચાલે છે ગુરુ જે જે કરે છે તે શિષ્યને કરવાનું હોતું નથી કારણ કે ગુરુની ભૂમિકા ગુરુની યોગ્યતા જુદી જાતની છે અને શિષ્યની ભૂમિકા કે યોગ્યતા પણ જુદી જાતની છે આદ્ય શંકરાચાર્ય મહારાજના જીવન વિશે કહેવાય છે કે એકવાર આદ્ય શંકરાચાર્ય મહારાજો એમના શિષ્યોની મનોદશાને જાણી ગયા કે આ શિષ્યો મારી નકલ જ કર્યા કરે છે નાની નાની વાતોમાં એટલે આદ્ય શંકરાચાર્ય મહારાજ એકવાર ફરવા નીકળ્યા શિષ્યોની સાથે તો પછી એક દુકાનમાં ગયા શિષ્યોને થયું કે બહુ સારું થયું ગુરુદેવે આ દુકાનમાં પ્રવેશ કર્યો આપણે ઘણા દિવસથી રાહ જોતા હતા કે ગુરુ જો આવી દુકાનમાં જાય તો સારું હવે દુકાનમાં પધરામણી કરવા ગયા ન હોય તો સારું ત્યાં જઈને કાંઈ ઉપયોગ કરે ખાવાનો તો સારું એટલે ગુરુએ તો કહ્યું કે ભાઈ લાવો એટલે દુકાનવાળા વિચારમાં પડી ગયા કે આ ગુરુ છે ને લાવો કે છે તો કે મહારાજ ખરેખર લાવો કહો છો તો કે હા ખરેખર કહું છું કેમ મારી આંખે હું જોઈ શકું છું લાવો તો કે શું પણ તો કે તમારી દુકાનમાં જે મળે છે તે તો કે અમારી દુકાનમાં તો દારૂ સિવાય કંઈ નથી તો કે તે જ હું માગું છું એટલે પછીથી દારૂ આપ્યો દુકાનદારોએ અને ગુરુ આદ્ય શંકરાચાર્યે દારૂનો પાન કર્યો એટલે શિષ્યો આનંદમગ્ન બની ગયા ઘણા વખતથી રાહ જોતા હતા કે આવું કંઈક જો આવા ગુરુ હોય તો આપણને જરા મજા પડે એટલે હવે ગુરુએ પીધો એટલે શિષ્યોએ પણ કહ્યું કે હવે આપણને પીવામાં કાંઈ વાંધો નથી
એટલે પછી ઉપરા ઉપરી તે પણ પીવા માંડ્યા.
ગુરુએ પીધો, ગુરુના પર કંઈ અસર ન થઈ, પણ શિષ્યો પર અસર થવા લાગી. શંકરાચાર્ય જોઈ લીધું કે શિષ્યો મારું ખોટું અનુકરણ કરી રહ્યા છે. બહાર નીકળ્યા, થોડેક આગળ ગયા એટલે બીજી એક દુકાન આવી. શિષ્યો વિચાર જ કરતા હતા કે પાછા આવી જ બીજી દુકાનમાં પ્રવેશ કરે તો સારું. એટલે શંકરાચાર્ય પ્રવેશ કર્યો. ત્યાં જઈને કહ્યું, જરા આપો તો. તો કે શું આપો તો? તો કે તમારે ત્યાં જે છે તે. તો કે મહારાજ વિચાર કરો, જીવવું છે કે મરવું છે? તો કે અમારે તો જીવવાનું છે, પણ આપો ને તમે. તો કે પણ શું? અમારી દુકાનમાં તો આ ધગધગતો શીશાનો રસ ઉકળી રહ્યો છે, તે માગો છો? તો કે હા, ધગધગતો શીશાનો રસ જ અમને આપો, અમે તો શીશાના રસની ઈચ્છા રાખીએ છીએ. એટલે ન છૂટકે પેલા એ શીશાનો રસ આપ્યો અને શંકરાચાર્ય મહારાજ ધગધગતા ગરમાગરમ શીશાના રસને પી ગયા. કશું જ ન થયું. શિષ્યો વિચારમાં પડ્યા, જોવા લાગ્યા, પીવું કે ન જ પીવાય ને? જોતા જ થઈ ગયું કે આ ન પીવાય, આપણે માટે આ નહીં. તો શંકરાચાર્ય કહ્યું કે ભાઈઓ લો, તમે પણ જરાક તો લો. તો કે અમારે મરવું નથી. કે તે વખતે તમે પાન કર્યું પેલી દુકાનમાં, મારી નકલ કરી, તો અત્યારે મારી નકલ કરો ને. ત્યારે શિષ્યો સમજ્યા કે ગુરુની નકલ બધે વખતે ન થાય. શંકરાચાર્ય પછી પોતાની અસાધારણ શક્તિથી, યોગ બળથી શિષ્યોને કહ્યું કે જુઓ, મેં શું પીધું તું તમને બતાવું. શું પીધું તું? એક આખો પ્યાલો પીધો તો ત્યાં, કે દારૂ પીધો તો? ખોટી વાત છે કે દારૂ નહોતો પીધો. જુઓ, એક પ્યાલો મંગાવ્યો અને પછીથી પોતે જે પીધું હતું એ બધું કાઢી બતાવ્યું તો સુંદર મજાનું દૂધ, સરસ ગાયનું નીકળ્યું. એટલો જ પ્યાલો ગાયના દૂધનો નીકળ્યો એમના મોઢામાં. કે મેં તો આ પીધું, મારામાં શક્તિ છે કે હું ગમે તે વસ્તુનું દૂધમાં પરિવર્તન કરી શકું, ફળમાં પરિવર્તન કરી શકું. મારામાં યોગની શક્તિ છે, તમારામાં એ શક્તિ નથી. એટલે તમે મારું આંધળું અનુસરણ કર્યું. આંધળું અનુસરણ શીશાનો રસ પીવાનો હતો ત્યારે ના કરે. એમ ઘણા માણસો આંધળા અનુકરણો મોટા પુરુષો ના કરે કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન રાસલીલા રમ્યા તો આપણે પણ બોલરૂમમાં જઈએ તો શું વાંધો, આપણે પણ નાચકૂદ કરીએ તો વાંધો. ભગવાન રમ્યા હતા ને, એમને એક બાનું મળી જાય. ભગવાન કૃષ્ણ રમ્યા, તે કઈ પોતાની છોકરીઓ સાથે રમ્યા હતા? કોકની છોકરીઓ ગોપીઓ, કોકની સ્ત્રીઓ ગોપીઓ, તેની સાથે રમ્યા. હવે કેવી રીતે રમ્યા એ પાછું ભાગવતમાં વર્ણન કરેલું છે. રેમે રમેશો વ્રજસુંદરી ભીર્યથાર્ભક સ્વપ્રતિબિંબ વિભ્રમ સાક્ષાત મન્મથ મન્મથ. સુખદેવજી મહારાજે પરીક્ષિતને કહ્યું દશમસ્કંદ ભાગવતમાં રાસલીલાને વર્ણવતી વખતે કે ભગવાન કૃષ્ણ રમ્યા, કેવી રીતે રમ્યા રાસ? તો કે સાક્ષાત મન્મથ મન્મથ, સાક્ષાત કામદેવને પણ મથી નાખનારા મહાપુરૂષની પેઠે પવિત્રતાપૂર્વક રમ્યા. બોલો, તમે આવા રહી શકો છો? તમે તો વિચાર કરો ત્યાં જ તમારી પવિત્રતાનો નાશ થાય, રમવાનું તો હજુ ક્યાંય બાકી રહી જાય. સમજી ગયા? આ શબ્દ પ્રયોગો ભાગવતમાં આવે છે, સાક્ષાત મન્મથ મન્મથ. અને વળી પાછા સુખદેવજી કહે છે રેમે રમેશો વ્રજસુંદરી ભીર, વ્રજની સુંદર સ્ત્રીઓની સાથે રાસ રમ્યા. દાંડિયા રાસ તો આપણે નવરાત્રીઓમાં રમીએ છીએ, એમાં શું નવું કરવાનું હતું? તેવો જ રાસ રમ્યા. પણ કેવી રીતે? તો કે છે રેમે રમેશો વ્રજસુંદરી ભીર યથાર્ભક સ્વપ્રતિબિંબ વિભ્રમ. જેવી રીતે અર્ભક નાનું છોકરું બાળક સ્વપ્રતિબિંબ વિભ્રમ પોતાના પ્રતિબિંબોને જોતું હોય, સર્વત્ર પરમાત્મા દર્શન કરતું હોય, આત્મદર્શન કરતું હોય અને અભિનય કરતું હોય નિર્દોષ ભાવે, તે રીતે ભગવાન કૃષ્ણ રમ્યા. એટલે કે એમના મનમાં વાસના કે વિકારનો છાંટો પણ ન હતો, આ રીતે રમ્યા હતા. આ ભાગવતને બરાબર વાંચવાની આવશ્યકતા છે. એના શબ્દો સંસ્કૃત ભાષા સુખદેવજીએ બરાબર વર્ણન કરેલું છે. તો તેવી રીતે તો આપણે રમી શકતા નથી. અને આપણે વાદ ભગવાન કૃષ્ણના લઈએ કે કૃષ્ણ પણ રમ્યા હતા, તો આપણે પણ બોલરૂમમાં ક્લબમાં રમીએ, કાંઈ વાંધો આવે નહીં. પણ જો વાદ લેવા હોય તો પછી ભાગવતમાં તો એવું પણ છે કે ભગવાન કૃષ્ણે કાલીય નાગનું મર્દન કર્યું હતું, તો તમે સાપને જોઈનું કામ ભાગી જાઓ છો? ભગવાન કૃષ્ણે તો કાલીય નાગનું મર્દન એ કર્યું હતું, તો તમે તો કાનખજૂરાને જોઈને, વંદાઓને જોઈને નાસી જાઓ છો. કાલીય નાગને તો તમારી પાસે મૂકે તો પછી તમારા હાલ અહેવાલ કેવા થાય? નકલ કરવી હોય તો બધી રીતે કરો. તો ભાઈ ગોવર્ધન પર્વત ભગવાને ઓળંગ્યો, તમે પાંચ પણનો પથરો ઉચકી શકો? ના ઉચકી શકો. તો ભગવાનની બધી વાતોમાં નકલ થાય તેમ નથી મહાપુરૂષોની.
પણ એમણે જે કહ્યું છે, જે ઉપદેશ આપ્યો, જે કરવાનું કહ્યું, તે ગીતામાં છે, તે પ્રમાણે ચાલી શકાય, ચાલવાનો પ્રયત્ન કરી શકાય. મહાપુરુષો પોતાની શક્તિ પ્રમાણે, પોતાના ગજા પ્રમાણે, પોતાની ભૂમિકા પ્રમાણે, પોતાની યોગ્યતા પ્રમાણે બધું કરતા હોય છે. શિષ્યોએ તેટલું બધું કરવાની આવશ્યકતા નથી હોતી. તે લોકો શિષ્યની રગ જાણીને, પ્રકૃતિ જોઈને, ભૂમિકા જોઈને, એનો અધિકાર જોઈને એને ઉપદેશ આપે છે, બેટા તારે આટલું કરવાનું, તારે આટલું કરવાનું, તું આટલું કરીશ તો સુખી થઈશ. અને તે રીતે પછી શિષ્યે ગુરુના વચનને વળગી રહી અને પછી આગળ વધવું પડે છે. જે મંત્ર ગુરુ આપે, જે વિધિ બતાવે, તે વિધિને અનુસરવું પડે. મીરાબાઈની ઘટ. મીરાબાઈને ભગવાને, ગુરુએ મંત્ર આપ્યો, મંત્ર આપ્યો. મીરાબાઈ કહે છે, મને રતન મળી ગયું, મારા જીવનમાં રતન મળી ગયું, હવે મારે કઈ બાકી જ રહ્યું નહીં. નામ મળ્યું એટલે રત્ન મળી ગયું, હવે આ રત્ને મને મારે વટાવવાનું જ રહ્યું, નામને જપવાનું જ રહ્યું, મારું કલ્યાણ થઈ જ જવાનું, હવે મારે બીજું કંઈ જ કરવાનું નથી, બીજો કોઈ યોગ હવે બાકી નથી, નામ જ જપવાનું રહ્યું છે. એ નામ જપતા જપતા નામી જે પરમાત્મા છે તેની પાસે પહોંચી જવાશે. એટલે મીરાબાઈએ લખ્યું, રામ રતન ધન પાય, રામ રતન ધન પાય, પાયોજી મૈને રામ રતન ધન પાય, વસ્તુ અમૂલક ધીમે રે સદગુરુ. સદગુરુએ અમૂલક વસ્તુ મને આપી દીધી, મંત્ર આપ્યો, એનું મૂલ્ય અંકા એવું જ નથી. વસ્તુ અમૂલક ધીમે રે સદગુરુ, કૃપા કર અપનાયો, પાયો જી મૈને રામ રતન ધન પાય. મંત્ર આપે એટલે વિશ્વાસ રાખીને શિષ્ય જપે છે. વિશ્વાસ રાખવો બહુ અઘરો છે. અત્યારે તો માણસોને વિશ્વાસ રહેતો નથી. એટલે ઘણા માણસો અમારી પાસે આવીને કહે છે, યોગેશ્વરજી મંત્ર આપશો? અમે કે જરૂર ભાઈ, સારું કામ શું કામ ન કરીએ અમે, પણ તમે અત્યાર પહેલા મંત્ર લીધેલો છે? સાચું કહેજો. તો કે લીધેલો છે. તમે પૂછીએ છીએ, એક વાર લીધેલો છે? તો કે ના, વધારે વાર લીધેલો છે. કેટલી વાર લીધેલો છે? તો કે ચારથી પાંચ વાર લીધેલો છે. ચારથી પાંચ વાર લીધેલો છે તો શું વાંકવું પડ્યું કે પાછો છઠ્ઠી વાર અમારી પાસે લેવાનું છે, પછી અમે આપીશું તો શું થશે? તો કે મંત્રમાં પાણી નથી, મંત્રમાં પાણી નથી. મંત્રમાં તો પાણી ઘણું, પણ એ પાણી કાઢવાનું સાધન તમારી પાસે છે? આ ચાર પાંચ વાર મંત્ર લીધો, પાણી નથી, પાણી નથી લાગ્યું, હવે અમે છઠ્ઠી વાર આપીએ તોય તમને એવું થવાનું પાણી નથી, પાછા બીજે જવાના, હાથની વાર લેવાની, છોટા છેડાની ટેવ તમને પડી જવાની. તો કે ગુરુ તમે થશો કેમ? તમે અત્યાર સુધી ગુરુ કર્યા નથી? તો કે દરેક વખતે મંત્ર લીધો ત્યારે ગુરુ કરેલા, એટલે પછી છૂટા છેડાઈ લેતા કે અડાયો એમને, હવે અમારી પાસે ગુરુ પાછું કરવાનું, એટલે અમારું પણ એ જ દશા થવાની, છ મહિને, આઠ મહિને, બે વર્ષે, પછી બીજું કોક મળ્યું એટલે ત્યાં તમે જવાના, ગુરુ થશો. પેલાને બિચારાને ખબર ન હોય કારણે પેલા કરેલા, એટલે થશો કરીને થાય, હવે એને બીજું શું લેવા દેવા, મળ દક્ષિણા જે કંઈ હોય એ ગુરુ થવું તારો, થોડા ઘણા પૈસા જે મુકાણા તે મુકાણા, અને બીજું શિષ્યની કઈ ચિંતા બધા ગુરુઓને થોડી હોય છે. આત્મકલ્યાણની ચિંતા એમને તો પોતાના સ્વાત્મ કલ્યાણની ચિંતા, કે થોડું ધન ધન આર્થિક રીતે મજબૂત થઈએ આપણે, થોડા શિષ્યો હોય તો પોતાના સ્વાત્મ કલ્યાણની ચિંતા. બીજાના આત્મકલ્યાણની ચિંતા કરનારા સદગુરુઓ તો સંસારમાં જવલ્લે જ મળે. એટલે અમે પૂછીએ કે કેમ પહેલા ગુરુ કર્યા હતા તો શું વાંકવું પડ્યું ભાઈ? તો કે ફિટ નહીં બેઠા, ફિટ નહીં બેઠા. ગુરુએ તમને ફિટ થવાનું છે કે તમારે ગુરુને ફિટ થવાનું, એ વાત કરો. તમારે ગુરુને ફિટ થવાનું છે, ગુરુ તમને ફિટ થાય? શું ફિટ નથી? મંત્ર કેમ ફિટ ના થયો? તો પછી કેટલાક ભાઈઓ કહે પણ ખરા કે આ લગ્ન થતા નહોતા, તે થયા તો ખરા, પણ પછી સરખું મળ્યું નથી, એટલે મંત્ર ફળ્યો નથી. આમાં મંત્રનો દોષ છે કે તમારા કર્મનો દોષ છે? તમે જે કરીને આવ્યા છો તે રીતે જ થવાનું છે ને ભાઈ. તો કે ગુરુ કરેલા, પણ બહુ શોધખોળ કરી, પણ હજુ કોઈ મોટલ મળી નથી, એમાં ગુરુનો દોષ છે? ગુરુએ મોટલ આપવાનું વચન આપ્યું હતું. તમે શિષ્ય થયા ત્યારે કે બેટા આમ મોટલ દે દેંગે, બન જા મેરા ચેલા, એવું તો ભાઈ હતું? આ તો તમારા કર્મ પ્રમાણે હજુ કોશિશ કરો, નથી મળી એટલે કઈ નહીં મળે એવું થોડું છે. ઘણી મોટલો છે, એમાંની એકાદ તમારે ભાગ્ય જે લખી હશે ત્યાં જઈને તમે બે જવાના, જરા કોશિશ કરો. કેટલીક વાર થોડી વધારે કોશિશ કરવી પડે. તો હિંમત ન હારો, નિરાશ ન બનો, ધીરજ છોડો નહીં, અને દોષારોપણ ગુરુ પર અને મંત્ર પર કરો નહીં. એટલે કે આ ફીટ બેહતા નથી, મંત્ર ફીટ બેઠો નહીં, મંત્રમાં પાણી નહીં, પણ પાણી તમારામાં નથી એ વિચાર કરો. તમારામાં જો પાણી હોય તો કોઈ પણ મંત્ર હોય એની અંદર તો પાણી ભરેલું જ છે, નારિયેળમાં પાણી હોય એવું. પણ તમારે તોડવું પડે નારિયેળને ભાઈ, એમને એમ કઈ પાણી બહાર નીકળે એવું છે? અંદર તો પાણી ભરેલું છે. આમ હલાવો એટલે ખબર પડે કે આનું નારિયેળમાં પાણી છે, પાણી છે. પણ પાણી પીવાય આપણાથી હલાવવાથી? કઈ એને તોડવું પડે. તે તમે હાથથી તોડવા જાઓ તો નાડીબાડીમાં વધારે પડતું વાગી ગયું તો ડાક્ટર પાસે જવું પડે. હાથથી કઈ નારિયેળ તૂટે એવું છે આપણાથી? એટલે એને માટે તોડવાનું ઉચિત જે સાધન છે તે શોધવું પડે છે, અને પછી એને તોડવું અથવા તોડાવવું પડે છે બીજાની પાસે. પછીથી જે પાણી નીકળે તે આપણે પીએ. તો પાણી તો મંત્રમાં છે, પણ તમે એને માટે પ્રયત્ન તો કરો, જપ તો કરો. જપ કર્યો? કેટલા વખત સુધી જપ કર્યો? તો કે આ દિવાળીને દાસે દિવસે ગુરુએ મંત્ર આપ્યો હતો, ત્યારથી મેં બે વાર જપ કર્યો. એટલે તે દિવાળીએ જપેલો, અને આજે દિવાળી છે, આજે પાછો ફરી જપ કર્યો. વર્ષમાં બે વાર મંત્ર જપ્યા, અને વર્ષમાં બે વાર જપ્યા અને પછીથી કોચો પાડી નથી. રોજ જપવાનો હતો મંત્ર. મીરાબાઈ કે છે, રોજ ગુરુના કયા પ્રમાણે ચાલવાથી કૃપા કરીને ગુરુએ મને અપનાવી લીધી, મારું કલ્યાણ થયું. કૃપા કર અપનાયો પાયો જી મૈને રામ રતન ધન પાય, વસ્તુ અમૂલખ દી મેરે સતગુરુ કૃપા કર અપનાયો રામ રતન ધન પાય, પાયો જી મૈને રામ રતન ધન પાય. સત કી નાવ ખેવટિયા સતગુરુ, ભવસાગર તર આયો પાયો જી મૈને રામ રતન ધન પાય, ભવસાગર તર આયો પાયો જી મૈને રામ રતન ધન પાય, રામ રતન ધન પાય. મીરા કે પ્રભુ ગિરિધર નાગ, ગિરિધર નાગ હરખ હરખ જશ ગાયો પાયો જી મૈને રામ રતન ધન પાયો, રામ રતન ધન પાયો, રામ રતન ધન પાયો, પાયો જી મૈને રામ રતન ધન પાયો, રામ રતન ધન પાયો, રામ રતન ધન પાયો. કેવી શ્રદ્ધા છે, કેવી ભક્તિ છે, કેટલી સમર્પણ ભાવના છે. આવી સમર્પણ ભાવના તમારા બોસ હોય એને સમર્પણ ભાવના તમે કરીને જાઓ છો? કે ભાઈ સવારે છ વાગે હાજર થવાનું છે જોબ પર, તો કે મને ફિટ બેહતો નથી ટાઈમ, તો થાય જો એ ટાઈમ બોસે તમને ફિટ થવાનું છે કે તમારે બોસને ફિટ થવાનું? તમે કહો મને ફિટ થાય એવો નથી, તો કે કાંઈ વાંધો નહીં, ના આવતા. તમારા જેવા તો બીજા કેટલાય રાહ જોઈએ છે સર્વિસ માટે, એ છ શું પાંચે કહેતો ફિટ થઈને જાય. કામ કરવું હોય તો પૈસા કમાવો, મને બહુ ફિટ બેઠતું નથી, બહુ દૂર છે તમારી ફેક્ટરી, બહુ ફિટ બેઠતી નથી. મારા ઘરની બિલકુલ દિવાલની બાજુમાં હોત ને તો બહુ ફિટ બેસે, તો થાય એવું છે જોબ? તો પછી આપણે જ ફિટ થવું પડે. દુનિયામાં આપણી પત્ની હોય ને એને આપણે ફિટ થવું પડે છે. એટલે આપણે રાત દરમ કે પત્ની મને ફિટ થતી નથી, પત્ની મને ફિટ થતી નથી, પણ આપણે પત્નીને ફિટ થતા છીએ કે નથી થતા એ વિચારવાનું. આ તો એડજસ્ટમેન્ટનો સવાલ, બંને પરસ્પર ફિટ થયા કરવાનું, બંને પરસ્પર. અને થોડુંક ફિટિંગ ન થયું હોય તો દરજીઓ પાછા બેઠા જ છે, પટાક પટાક કરીને વળી ફિટ કર્યા. હમણાં મારે એવું જ બની ગયું. હમણાં જ સાન ફ્રાન્સિસ્કોથી મેં મા સર્વેશ્વરીને કહ્યું કે ભાઈ એકાદ લાંબીબાઈનું જરા ગંજી ફ્રાક મારા સારું લઈ આવજો, તમે બજારમાં જાઓ છો તો મારાથી તમે બધી દુકાનોમાં જવા એવું નથી. તો એ જતા તેમને ખરીદી કરવી હતી પોતાને માટે, તમે જરા એકાદ ગંજી ફ્રાક લઈ આવજો. તે માટે બે વાર ગયા બહાર સાન ફ્રાન્સિસ્કો, બે વાર ગયા. અને બે વાર જોઈને દુકાનોમાં જોયા, સ્ટોર્સમાં ગંજી ફ્રાક દેખાણા સારા, પણ ક્યાંક વળી જુદી ટાઈપના, ક્યાંક જુદી ટાઈપના. સિનેમા એક્ટરો પહેરેવા નીચેથી, તેમજ કે યોગેશ્વરજીને કઈ આવું ફીટ થોડું દેવાનું, મુશ્કેલ પડે. એ તો જે માણસ માટે આપણે કપડું લઈ જઈએ તેને પાછું અનુકૂળ પડે તેવું જોઈએ ને. એટલે પાછા આવ્યા, બે વાર ધર્મના ધક્કા ખાઈને પાછા. મેં કોઈ ધર્મનો ધક્કો તમારો, પણ ત્રીજી વાર પાછું એમને જવાનું થયું. મને કે જો તો જઈ આવો એકવાર ફરી, એમાં શું પ્રયત્ન કરવામાં શું વાત હતો. એમને લેવાનું હતું કેટલું, કેટલે પાછા ગયા અને ત્રીજી વાર લઈને આવ્યા. બોલો કઈ વાત. મને બતાવ્યું, મને કે બહુ સરસ મળી ગયું. મેં કહું બહુ સરસ મળી ગયું, જોઈ લઈએ આપણે. એટલે ઉગાડ્યું. મેં કહું આને તમે સરસ કહો, આ સરસ નહીં, આમ સરસ છે. બધી રીતે સફેદ દૂધ જેવું છે, બધું જ છે. 50% કોટન છે, 50% બીજું છે, બધું ઠીકા ઠીક છે. બહુ જાડું નથી, પાતળું નથી, મધ્યમ છે, બધું બરાબર છે. પણ આ નીચે તોરણિયા ટાઈપ ચાલું હતું, નીચે જે હતું ને આમ પહેરવાનું આવું નીચે, તે આમ આમ તોરણિયા ટાઈપ આગળ પાછું. વાતો આલું તદ્દન જુદું. આ આપણે પહેરીને ભારતમાં જો ક્યાંક કપૂરા કે કોઈ ગામમાં બાજીપુરા ગયા તો કૂતરાઓ આપણી પાછળ પડે, જોઈને જ કૂતરા પાછળ પડે, ભસ 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 કરતા. અને આજે તો તમે ખબર ન હોય, ભારતમાં નથી રહેતા એટલે, પણ એક કૂતરું કરવું એટલે 14 ઇન્જેક્શન ડ્યુટીમાં આપે છે, 14 મરી ગયા. એટલે આ તોરણિયા ટાઈપનું કરવું અને આટલું બધું જોખમ ન તરવું, આ અનુકૂળ નથી. તમારા સર્વેશ્વરી કે પણ શું કરું, બીજું હતું જ નહીં, સારામાં સારું. આ લોકો વાંધો નહીં, ગુરુ કોને કહેવાય, બધામાંથી રસ્તા કાઢે એનું નામ ગુરુ. બોલો, ગુરુ બધામાંથી રસ્તા કાઢી આપે. તમે તમારા જીવનમાં અનેક પ્રકારના વિપત્તિના વરસાદો વરસતા હોય તોય ગુરુ કે વાંધો નહીં, રસ્તો થઈ જશે, કાઢી આપે. એ ગુરુનું આ કામ છે, કોઈ વાંધો નહીં, આપણે આ કરીશું. જો આ તોરણિયા છે ને, એ તોરણિયાને અંદરથી વાળી દઈએ અને કાતરથી કાપી દઈએ બધું તોરણિયું આગળ પાછળથી. મને કે આપણે કરીએ તો કાતર કાઢીએ આપણે તરત, અને પોતાના થે તોરણિયા કાઢી નાખ્યા. મેં કે હવે અંદર પટ્ટી થોડીક બે આંગળ જેટલી અંદર વાળો, અને વાળ્યા પછી આને આપણે સીવડાવી દેવાનું હાથે મજાનું. લો, આનંદ થઈ ગયો. હવે કૂતરા પાછળ ના પડે, આપણે પહેર્યું હતું તે થઈ ગયું. એ તરત જ એને કાતરથી કાપ્યું, રાતે ને રાતે જે ઘરમાં ઉતરેલા ત્યાં જ બેનને આપી દીધું. બેન આટલી સેવા કરજો, તમારી યાદી રહેવાની જીવનભર, જયારે જયારે પહેરશું ત્યારે આ બેને કર્યું હતું. લો, કેટલી મજાની વાત થઈ ગઈ. એટલે કરી આપ્યું એને હાથે જ, અને લઈને અમે ચાલ્યા. તો દરેક વસ્તુના રસ્તાઓ છે, નથી એમ થોડું. હવે આપણે કે મને આ સ્વેટર ફિટ કરતું, પણ આપણે ફિટ થઈ જવાનું, એડજસ્ટમેન્ટ થાય. થોડું કામ, થોડુંક સીવવાનું, થોડું કાપવાનું, એમ જગ જીવન ચાલે. આપણું આપણે આખો વખત ફરિયાદો જ કર્યા કરીએ કે આપણે પરણ્યા, આપણે કાંઈ હાલું ફિટ બેહતું નથી. શું ફિટ બેહતું નથી, પરણી ગયા. હવે ફિટ તમે બેહો, થોડુંક એ ફિટ બે, ફિટિંગ થાય. વારે ઘડીએ ફિટ બેહતું નથી કરી છૂટા છૂટા થયા કરો તો પછી તમારું ઠેકાડું જ નહીં. કરો પાંચ પાંચ દસ દસ દાડે છૂટા જ થવાનું રહે. બોલો, તો એ કોઈ ઠેકાડે સ્થિર નહીં થવાનું. એમ ગુરુને પણ ફિટ આપણે બેસવું થવું પડે, મંત્રને આપણે ફિટ થવું પડે, ક્રિયાને આપણે ફિટ થઈ જવું પડે, શ્રદ્ધા ભક્તિ રાખીને, તો આપણું કલ્યાણ થઈ જાય છે. મીરાબાઈને કઈ ફરિયાદ જ નથી. તો કે ગુરુએ મંત્ર આપ્યો છે, આપણે મારું મન ફિટ થઈ ગયું, ખલાસ. હરખ હરખ જસ ગાયો ભાયોજી મૈને રામ રતન ધન ભાઈ. અને જેને ગુરુની ભૂખ છે ને, એકદમ અનુકૂળ થઈ જાય છે, શિષ્યો અનુકૂળ થઈ જાય. આપણા ગુજરાતમાં આખો હતો, આખો વેદાંતિ કવિ કહેવાય. રેખાને બહુ કડવા અનુભવો થયેલા, ઘણા રૂપિયા એની પાસે હતા, ઘણું સોનું હતું, સોનીનો ધંધો કરતો. બાવળા ગામ અમદાવાદની પાસે એનું મૂળ ગામ બાવળા, ત્યાંથી વૈરાગ થયો એટલે નીકળી ગયો. બોલો, અને નીકળી ગયો એટલે સીધો ગયો વૃંદાવનમાં, ત્યાં ગોસાઈની પાસે રહ્યો. ગોસાઈએ કહ્યું, આવો ભાઈ, સ્વાગત કર્યું. સ્વાગત અખાનું નહોતું, એની પાસે સોનું પૈસા હતું. એનું અખાની પાસેથી જેટલી થાય એટલી સેવા લે ગોસાઈ. અખો પૂછે, કાંઈ ઉપદેશ, કાંઈ આત્મકલ્યાણ? તો કે પહેલા આ જ કલ્યાણ કરો, અમારું જ પહેલા, પછી તમારું આત્મકલ્યાણ કર્યું. એવું બધું થયું એટલે અખો કંટાળ્યો. પછી છેવટે બધા પૈસા અખાના નીચોવાઈ ગયા થોડા મહિનાઓમાં, પણ જ્ઞાનની કોઈ વાત જ ગુરુએ ના કરી એટલે પછીથી અખાને થયું અહીંયા રહેવાનું નકામું છે. ગુરુ કીધા મે ગોકુળનાથ નગુરા બળદને ઘાલી નાથ
ધન હરે દોખો ના હરે અખા એવા ગુરુ શું કરે.
કરીને નીકળે. ધન હર્યું પણ ધોખો હર્યો નહીં. ધન હર્યો તો બહેતર હતું, આખી મોટર હું આપી દે ગુરુ ને લો ને, પણ આ ધોખો મારો હર્યો હતો તો ને, પણ ધોખો તેવો ને હર્યો.
અખા એવા ગુરુ શું કરે.
બોલો, નીકળી ગયો વિચારો કે કોઈ સાચા ગુરુ દેખાય છે દુનિયામાં? સાચા ગુરુ જે સત તરફ લઈ જાય, પરમાત્મા તરફ લઈ જાય, શાંતિનો રસ્તો બતાવે. પણ જે શાંતિ પામ્યો હોય તે શાંતિનો રસ્તો બતાવે કે બીજો એમને મેં બતાવે? પાછો જે શાંતિ પામ્યો હોય અથવા શાંતિ પામવાનો પ્રામાણિક પ્રયત્ન કરતો હોય તે જ શાંતિનો રસ્તો તમને બતાવી શકે, બીજા તો કોણ બતાવી શકે? એટલે કે છે,
ચાલો ને સાચા સંતને શરણે જઈએ, એવા સંતના દાસ થઈને રહીએ. ચાલો ને સાચા સંતને શરણે જઈએ,
એવા શાંતિવાળા કોઈ હોય તો શરણે જઈએ.
જોગી થઈને નથી જંગલ જવું ને પેલા, જ્ઞાનના ઘૂંટ કેમ ગળીએ, જ્ઞાનના ઘૂંટ કેમ ગળીએ. સંતને સેવવાથી સગળું સધાઈ જાય, મણી પામી રંક કેમ રહીએ. ચાલો ને સાચા સંતને શરણે જઈએ. પ્રેમનું નાણું ને શ્રદ્ધાનું શ્રીફળ લઈને સંતની પાસે જઈએ. પાગલ કે પાછું તો ફરવું પડે જ નહીં, શાંતિ આપે તે સંત કહીએ. ચાલો ને સાચા સંતને શરણે જઈએ.
જતા જો અશાંતિ થાય સંતની પાસે, જતા જ સંતનું મોં મલકે, આવો બેસો, શું લાવ્યા છો, કેટલું આપવાના છે, મર્યા આપણે, જતા જ અશાંતિ, મર્યા ક્યાં ક્યાં ભટકાય આપણે, હીટર પાસે આવ્યા હોય એવું લાગે, તપી જાય આપણું બધું. પછી આપણે કે જરા હમણાં આવું છું જઈને છટકી જઈએ કેમ તેમ કરે, પણ સંતની પાસે જવાથી શાંતિ મળે. આપણે લઈને ગયા હોય ને કાઢીએ તો કે શું ઉતાવળ છે, રાખો શું ઉતાવળ છે, રાખો તમારી પાસે રાખો, અમારા કરતા તમારે વધારે જરૂરી, અમારે તો જૈયા છોકરા કશું નહીં, આગળ પાછળ ઉડા. બોલો, તમારે તો આખો ગૃહસ્થાશ્રો, તમારી જવાબદારી મોટી, અમારા કરતા આર્થિક સંસારિક તમે રાખો. આપણને થાય આશા કુલર પાસે ક્યાંથી આવ્યા, હીટર જેવું લાગે કુલર, તાડું ટમ થઈ જાય મન આપણું, કઈ આવવામાં નુકસાન નથી. અખાને થયું કોઈ આવો ગુરુ હોય, શાંતિ આપે એવો તો શોધવો પડે આપણે. કેશવદાસે લખ્યું છે,
શોધ વિના સજ્જન એવા મળશે નહીં રે, સદગુરુ શરણ વિના જ્ઞાન તિમિર ટળશે નહીં રે, જન્મ મરણ દેનારું બીજ ખરું બળશે નહીં રે, સદગુરુ શરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહીં, પથ્યા પથ્ય વિવેક વિના સાચા ખોટાના ભાન વિના, ગાંઠ હૃદયની જ્ઞાન વિના ગળશે નહીં રે, સદગુરુ શરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહીં.
કેશવદાસ કહે છે, પ્રભુની કૃપાથી કોઈ સદગુરુ કે છે આવા પડી શકે.
તત્વ નથી મારા તારામાં, સુજ્ઞ સમજ નરતા સારામાં, શોધ વિના સજ્જન એવા મળશે નહીં.
પણ કોઈ વાર ભાગ્ય હોય તો વગર શોધે સાબેથી પણ જાય, આમ બહારથી શોધ કરવાના છીએ, પણ મન આપણું તૈયાર હોય એને મળવા, એ પણ શોધ જ છે ને, માનસિક શોધ તો છે તો મળીએ.
સદગુરુ શરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહીં, કેશવ હરિની કરતા સેવા પરમાનંદ બતાવે તેવા, કેશવ હરિની કરતા સેવા પરમાનંદ બતાવે એવા, શરણ વિના સંતન એવા મળશે નહીં, સદગુરુ શરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહીં.
કાશીમાં ગયા હતા, આખો કાશીમાં ગયો. ત્યાં એક ગુરુ બહુ મોટા, એનો મહિમા બહુ વખણાય, ઘણા મહાન ગુરુ, ઘણા મહાન જ્ઞાની ગુરુ, ઘણા મોટા માણસો પણ દર્શન કરવા જાય. એ પણ એનો આખો મઠ ચાલે ગંગાના ઘાટ પર મઠ. પણ ગુરુ આમ મોટા પણ પ્રજ્ઞાચક્ષુ આંધળા. જુએ બહારની આંખ આંધળી પણ અંદરનું મન જાગ્રત, દિવ્ય દ્રષ્ટિવાળા ગુરુ. આખો પગે લાગ્યો. અખાએ કહ્યું કે મારે આપના શિષ્ય થવું છે. તો કે હમણાં નહીં, અભી નહીં. અખાને થયું ગુરુ પાણીદાસ. જે ગુરુ ગુરુ થવા તૈયાર થતો ને તલ પાપડ, એ પાણીદાર બહુ ના ગણાય. અત્યારે એવા તલ પાપડ ગુરુઓ બહુ પડે. હું કે શિષ્ય થયું, તો કે હું તો રાહ જ જોઉં. જો શું લાવવાનું? તો કે કઈ નહીં, $15,000 જેવું લાવજો. આ ગુરુએ કહ્યું હમણાં નહીં, ઉતાવળ નથી, હજુ હું જોઉં તારો અધિકાર, તારી ભૂમિકા, તારું જ્ઞાન, તારું વૈરાગ્ય, તારું વિવેક, પછી હું વિચાર કરીને તને જે કંઈ કરવા જોઈએ કરું. થોડા દિવસ આવતો જતો રહે. બોલો, આ પાણીદાર ગુરુ. આ જો ગુરુ મળી જાય, નિષ્કામ લાગે છે, નિસ્વાર્થ લાગે છે, અનુભવી લાગે છે, તો બેડો પારથી રોજ જવા લાગે. રોજ કથા થાય સાંજના ગુરુની, ત્યાં રોજ જાય, વેદાંતની કથા થાય. એના શિષ્યોને થયું કે આ ક્યાં નવો ટપક્યો પાછો. કારણ કે શિષ્યો બે ત્રણ રાહ જોતા હતા, ગુરુ ઘરડા ચાલ્યા જાય તો પાછળથી ગાડી આપણને મળે. રાહ જોતા હતા, કેટલાક પ્રાર્થના કરતા હતા, હે પ્રભુ જરા વહેલા લઈ લેજો, અમે મહંત થઈ શકીએ. એમાં નવો ટપક્યો ગુજરાતી શિષ્ય અખો, એટલે થયો મારો વાળો. આ જો ગુરુ જો આને પ્રિય માની લેશે તો આપણી ગાડીની બધી વસ્તુ જતી રહેવાની. એટલે અખાને નામે ખોટી ખોટી વાતો ગુરુને કહ્યા કરે, કે ગુજરાતી આયા ને એવું ઠીક નહીં કરે, એમ બધું કર્યા કરે. પણ ગુરુ દિવ્ય દ્રષ્ટિવાળા, એ કઈ બહુ જવાબ આપે નહીં. એમાં વળી એકવાર એવું થયું કે ભોજનનું નિમંત્રણ. બોલો, ભોજનનું નિમંત્રણ આવ્યું શિષ્યોને બહાર. આનંદમાં આવી ગયા શિષ્યો, જમવા ગયા, જમીને નિરાંતે આવ્યા. સાંજના ભોજન હતું, ખૂબ આનંદથી જમીને આવ્યા. અને સાંજના કથા થાય પછી ગુરુની આગળ, એટલે શિષ્યો બેઠા તો ખરા, પણ જેમ જેમ કથા આગળ ચાલવા માંડીને એમ શિષ્યો ધીરે ધીરે સમાધિમગ્ન બનતા ગયા. આપોઆપ બેઠે બેઠે સમાધિ. બોલો, પહેલા ટેકા એમણે શોધ્યા પાછળ, ટેકા કથા સાંભળતા સાંભળતા. પ્રથમ પગથિયું ટેકાનું છે, એ ટેકો શોધ્યો. અને ટેકા પછી ધીરેથી આંખો બંધ થઈ, એટલે જાણે ધ્યાનથી રેપ્ટ એટેન્શનથી આંભળે. પછી ધીરેથી ગતિશીલ થયું, કુંડલીની શક્તિ જાગી હોયને પછી છ માં. અને એમાંથી પછી કેટલાક લાંબા થતા ગયા, અને પછી કેટલાકના નાક ચાલુ થઈ ગયા. ગુરુ કથા કરે એટલે રોજ એવી ટેવ શિષ્યોને કે વચ્ચે હુંકારો પડે. ઘણે ઠેકાણે એવું હોય છે, અરે ભાઈ પરમાત્માનું સ્વરૂપ અચિંત્ય છે, હા હા. તો એ અચિંત્ય સ્વરૂપ પરમાત્માને તમે કેવી રીતે જોશો? બરાબર બરાબર. આ પરમાત્માને જોવાને માટે તમારે ઘણી ઘણી સાધના કરવી પડે, હા હા. આવું ઘણી ઠેકાણે ચાલે, એટલે કોઈ ઊંઘાવતી હોય તો એ ના આવે, વચ્ચે વચ્ચે આ હાથ બરાબર થાય એટલે ધ્યાન ત્યાં ચાલી જાય. અને ગમત આવે પાછું, ગહન જ્ઞાનના વિષયો હોય ને એ હળવા થઈ જાય. આનંદ પણ છે આનો સાયકોલોજીની દ્રષ્ટિએ. તે રોજ આવી ટેવ, પણ તે દાડે પેલા સમાધિમાં ચેલા ગયેલા આ કોણ બોલે. અખાને આ શિષ્યો અંદર આવવા ના દે, પણ અખો રોજ કથા સાંભળવા જાય. એ બહાર દિવાલ આગળ બેસી ગુરુના મઠનું જે મોટો દરવાજો ત્યાં બેસીને કથા સાંભળે. ખાને થયું કે આજે શિષ્યો કોઈ હુંકાર બોલતા નથી, એટલે પોતે બોલવા પડે, આહા આહા આહા. ગુરુ થયું ચેલા બરાબર સાંભળજો. હવે કથા પૂરી થઈ પછી આરતી કોણ કરે? આરતી વખતે ગુરુને થયું કોઈ આરતી કરનારું નથી, એટલે આ કોઈ નથી. આખો બારથી અંદર આવ્યો, પ્રભુ ચેલાઓ ક્યાં છે મારા? તો કે બધા જ અત્યારે શાંતિમાં છે. એમ તો પછી આ હુંકાર કોણ ભણતું હતું? તો કે હું ભણતો હતો પ્રભુ, કથા હું સાંભળતો. કથા સાંભળે તો કે હું તો રોજ સાંભળવા આવું છું. તમે મને શિષ્ય કરવાની ના પાડી છે, પણ મેં તમને ગુરુ કરી લીધા છે, એટલે હું રોજ સાંભળવા આવું છું. હે, તું રોજ સાંભળે છે? શિષ્યોની શી દશા? કે બધા જ લાંબા થયેલા છે. તો કે મારી લાકડી ક્યાં છે?
ગુરુ પ્રજ્ઞા ચક્ષુ લાકડી રાખતા, કે લાકડી તો ખૂણામાં તમારી પાસે જ છે, કે લાભ મારે આ શિષ્યોને ખોખરા કરવા પડશે. ગુરુને કોપ થઈ ગયો. એટલામાં આ વાત જોરથી ગુરુ બોલતા હતા એટલે શિષ્ય એક ઉભો થયો અને બીજાને પણ સળવળાટ કરીને જગાડ્યા. બધા આવીને ગુરુને પકડ્યા. હવે શું વાત છે? તો કે આ ભોજનનો પ્રભાવ, ભોજન જયારે મર્યાદાથી ઉપર થઈ જાય ને તો પોતાનો પ્રભાવ પાડે છે. ભોજનનો પ્રભાવ કે નહીં ચાલે. ભજનાનંદી પર ભોજનનો પ્રભાવ ન થાય, ભજનાનંદી પર વિષયનો પ્રભાવ ન થાય, ભજનાનંદી પર વાસનાનો પ્રભાવ ન થાય, ભજનાનંદી પર અહંકારનો પ્રભાવ ન થાય, રાગનો પ્રભાવ ન થાય, દ્વેષનો પ્રભાવ ન થાય, સંસારના પ્રલોભનોનો પ્રભાવ ન પડે. જે સાચો ભજનાનંદી હોય એના પર દુનિયાનો પણ પ્રભાવ ન પડે, કોઈ વસ્તુનો પ્રભાવ ન પડે. તમે ભજનાનંદી નથી. પછીથી અખાને કહ્યું ગુરુએ કે ભાઈ હવે તું રોજ આવજે અને આવતીકાલે હું તને ઉપદેશ આપીશ, શિષ્ય કરીશ, તું જ સાચો શિષ્ય છે. પછી ગુરુએ ઉપદેશ આપ્યો અને આખો કેટલાય વખત સુધી પછી મઠમાં જ રહ્યો ગુરુના કહેવાથી. પછી એ છેલ્લા જીવનમાં બાવળા પાછો આવ્યો પોતાના મૂળ જન્મસ્થાનમાં અમદાવાદ પાસે અને ત્યાં એણે શેષ જીવન પૂરું કર્યું. પણ આખાએ ગુરુને અંજલિ, ગુરુ ગીતા આખી લખી શકાય. બોલો, આ ગુરુને અંજલિ આપી.
મને વૈદ મળ્યા ગુરુદેવ, ગોળી રે આપી જ્ઞાન.
અખાઈ લખી ગોળી આપી જ્ઞાન. ગુરુદેવ વૈદ અમને મળ્યા.
મને વૈદ મળ્યા ગુરુદેવ, ગોળી રે આપી જ્ઞાન.
એમને છોપી દેવાનું. એમની શક્તિ એવી હશે, કરતા હશે. એમની ન જાણે કઈ વૃત્તિ હશે ને કરતા હશે, ન જાણે કેવી ભાવના છે ને કરતા હશે. આપણે અલ્પમતી જીવો કઈ ગુરુને સમજી શકવાના? આપણા જ મનને નથી સમજી શકતા તો ગુરુને વળી ક્યાંથી સમજી શકવાના? આપણું એ કામ પણ નથી, એ કામ ભગવાનનું છે. આપણું કામ તો ગુરુ જે કહે એનામાં વિશ્વાસ રાખી, પ્રેમ રાખી, ગુરુની સેવા કરવાનું અને ગુરુના બતાવેલા માર્ગે ચાલવાનું છે. આપણું આટલું જ કામ છે. એનાથી આગળનું કોઈ પણ કાર્ય આપણને સોંપવામાં આવ્યું નથી તો આપણું કલ્યાણ થઈ શકે. અને જો આપણે આમ તેમ ગયા ને, ગુરુ ખાતા એને આમ થાળીમાં જોયું, આ બિચારા એ જ દાડે ગુરુ લાડુ ખાવા બેઠા, વરને વટલે દાડે. યજમાનો એ બહુ આગ્રહ કર્યો કે એકાદ વાર તો લાડુ ખાવ, એકાદ વાર તો ખાવ, બધા ન છોડકે કહ્યું મૂકજો અને મૂકજો. એ જ દાડે આ ચેલો પહોંચી ગયો. ગુરુ વિલાસી લાગે, અભિપ્રાય બને નીકળ્યો બહાર. પછી કોકે કહ્યું તમારે મહાત્માના દર્શન નથી? અરે શું મહાત્માના દર્શન, લાડુ ખાનારા છે મહાત્મા. થયું કાર્બોનિક એસિડ ગેસ વેવડાવવા મળ્યા. અન્નમ કાર્બોનિક એસિડ ગેસ વેવડાવવાનું, ઓક્સિજનની દુનિયાની સેવા પછી નહીં થાય. ખોટું ફેલાવવાથી દુનિયાની સેવા થતી નથી, સારાનો પ્રસાર કરવાથી દુનિયાની સેવા થાય છે. ખોટું તો બધું ઘણું છે, એને ફેલાવવાથી કંઈ આપણે દુનિયાની સેવા કરતા નથી. બોલો, ગુરુના કપડા તરફ જોયું. વાહ ભાઈ, આવા ગુરુ તો આપણે થઈ શકીએ. ટાઈટ કપડા મજાના, હા ઇસ્ત્રીદાર, આપણે કઈ થવામાં કઈ વાંધો નહીં. બોલો, કાચા ચેલાઓ આવું બધું જોયા કરે. ગુરુ ચાલે તોય પગ તરફ જોયા કરે, મજાના ફેશનેબલ બૂટ છે. લો, પણ ગુરુની ભક્તિ, ગુરુનો ભાવ, ગુરુનું જ્ઞાન, ગુરુના વિચાર, ગુરુનું ચરિત્ર, એની નિર્મળતા, આ બધું જોવાની આવશ્યકતા. એટલે આદર્શ શિષ્યો ગુરુની અંદર વિશ્વાસ રાખીને તેને વળગી રહે છે, પ્રભુને પ્રાર્થે છે, પ્રભુ અમને સદગુરુનો મેળાપ કરાવો. અને જો કોઈ સદગુરુ અમને ન મળે તો ત્યાં સુધી તમે અમારા સદગુરુ હૃદયમાં રહીને બનો, અમને માર્ગદર્શન આપો, અમારી દોરી તમે સંભાળી લો, જીવનની નાળ સંભાળી લો, આગળ વધારો. સર્વેશ્વરી માં હમણાં જ ઈશ્વરભાઈએ કહ્યું કે હવે માં સર્વેશ્વરી નામ થયું. સંસારનો જે ત્યાગ કરે ને એના નામ બદલાઈ જાય. આપણે ત્યાં વળી વાત છે, પુરુષોના બદલાઈ જાય. સ્વામી આત્માનંદ, સ્વામી બ્રહ્માનંદ, બોલો નામ બદલાઈ જાય. રિવાજ એક ચાલે છે કે હવે એને સંસારના વાતાવરણ સાથે કોઈ વળગણ, પૂર્વ સંબંધો સાથે નથી. આ બતાવવા માટે એનું નામ બદલાય છે, એનું વેશ પણ કેટલેક ઠેકાણે બદલાઈ જાય. બધું બદલાયા કરે છે. તે રીતે મોરબીમાં શિબિર જયારે હતી, અમારી સાધના શિબિર, ત્યારે તો એ ત્યાગ, બાહ્ય ત્યાગ એમણે નહોતો કર્યો, સાધના શિબિર હતી.
તો તે વખતે ભગવાને મને કહ્યું કે તમે એમને સર્વેશ્વરી નામ આપો, તે જ નામથી અમે ઓળખાશે જગતમાં. એટલે મેં શિબિરમાં જાહેરાત કરી કે સર્વેશ્વરી નામ થશે. અને માં તો પછી આપણે પૂજ્ય ભાવે કહેતા હોઈએ છીએ. આપણા ભારતમાં જેટલી સાધ્વીઓ તપસ્વીનીઓ છે ને, તેમને આપણે માતા શબ્દ લગાડીએ, માતા આનંદમયી, શ્રદ્ધા માતા, માતા ગીતા ભારતી લગાડીએ. અત્યારે આવી છે સ્ત્રી, પ્રેમથી એને કાંઈ બેન નથી કહેવાતા. બેન સંસારના હોય એને કહેવાય છે. જેને સંસાર છોડી દીધો એ તો બધું બદલાઈ ગયું. માતા એ નામથી આપણે કહીએ છીએ, એટલે માં સર્વેશ્વરી કહીએ છીએ. તો એમની અંદર પણ પહેલેથી આ ગુરુભાવ બહુ જબરજસ્ત. પૂર્વના સંસ્કારો સિવાય તો કંઈ થતું જ નથી. હજુ તો 40 વર્ષ એ પૂરા થયા જ નથી. ઘર બહુ સુખી છે. અમે એમના ગામમાં પ્રવચનો કરવા જઈએ છીએ. ઈશ્વરભાઈ લઈ જાય છે 4-1 વર્ષથી. તો એમની મોટર લેવા આવે છે સુરત. સુરત અમારા પ્રવચનો 12 વર્ષથી થાય છે દર વર્ષે. એમના જ ઘરની મોટર કપૂરા લઈ જાય છે, ત્યાં કાર્યક્રમ થાય. ઘર સુખી છે, કોઈ દુઃખ નથી. પણ પૂર્વના સંસ્કારો છે. વિદ્યાભ્યાસ સારો કર્યો, બીએ થઈ ગયા, બીએડ થઈ ગયા, બીએમાં ઉમાશંકર જોશી પારિતોષિક મળ્યું, ગુજરાતીમાં સારા માર્ક લાવવા બદલ, કોલેજમાં પ્રથમ આવવા બદલ ચંદ્રક મળ્યો, સુવર્ણ ચંદ્રક મળ્યો બીએમાં એમ. ધીરે ધીરે શિક્ષિકામાંથી આચાર્ય થઈ ગયા, પ્રિન્સિપલ થઈ ગયા સ્કૂલમાં, માન બહુ. અને છતાં એમને એમ થયું કે પ્રભુનો માર્ગ જ સાચો, છેવટે તો તે જ કામ લાગશે, સંસાર કંઈ કામ નહીં લાગે. કોઈકને જ આવો વિચાર આવે છે અને કોઈકને જ પ્રભુ અનુકૂળતા કરી આપે છે. બહુ અઘરું કામ છે, આપણે ધારીએ તેટલું સહેલું નથી. મનને મારવું, ઇન્દ્રિયોના ઘોડાઓને નાથવા, રોકવા, સ્વભાવને ચોખ્ખો કરવો, પ્રભુ તરફ વળી જવું અને પ્રભુમય જીવન જીવવું, એમાં હિંમત પણ બહુ જોઈએ, લીડરતા પણ જોઈએ. હિંમત ન હોય તો તમે કંઈ કરી જ શકો નહીં. મીરાબાઈમાં હિંમત ન હોય તો એ રાજ્ય છોડી શકે, વનમાં જઈ શકે. હિંમત બહુ જોઈએ, પ્રભુમાં વિશ્વાસ જોઈએ તો થાય. તો અત્યારે પોતાનું જીવન પવિત્ર રીતે જીવે છે, વર્ષોથી જીવે, સર્વિસ કરતા ત્યારે પણ જીવતા. આપણને એમના જીવનનો જો પરિચય હોય નજીકથી તો આપણને ખબર પડતી કે સર્વિસ કરતા તો પણ એમનું ધ્યાન બધું ભગવાન તરફ રહેતું. પછી એ ખૂબ પરાકાષ્ઠા પર વાત પહોંચી એટલે એમને એમ થયું કે મૂકી દો, હવે ભગવાનને જ વસ્તી. તો એમની વાત હવે આપણે થોડીક સાંભળીએ.
ગુરુજીના શરણમાં શાંતિ મળી, ગુરુના ચરણે ગંગા યમુના, ગુરુના ચરણે ગંગા યમુના, સ્નાન કરીને ભ્રાંતિ ટળી મારી, સ્નાન કરીને ભ્રાંતિ ટળી, ગુરુજીના શરણમાં શાંતિ મળી, ગુરુજીના ચરણમાં શાંતિ મળી, ગુરુના ચરણે 68 તીરથ, ગુરુના ચરણે 68 તીરથ, દર્શનથી કૃતકૃત્ય બની હું તો, દર્શનથી કૃતકૃત્ય બની, ગુરુજીના ચરણમાં શાંતિ મળી, ગુરુજીના શરણમાં શાંતિ મળી, ગુરુના ચરણે સઘળા શાસ્ત્રો, ગુરુના ચરણે સઘળા શાસ્ત્રો, વેદ પુરાણની ઝાંખી મળી મને, વેદ પુરાણની રાખી મળી ગુરુજી ના ચરણ માં શાંતિ મળી ગુરુજી ના શરણ માં શાંતિ મળી ગુરુ માં બ્રહ્મા ગુરુ માં વિષ્ણુ ગુરુ માં બ્રહ્મા ગુરુ માં વિષ્ણુ શિવાને શક્તિ સ્વરૂપ મહિના શિવાને શક્તિ સ્વરૂપ મહી ગુરુજી ના ચરણ માં શાંતિ મળી ગુરુજી ના શરણ માં શાંતિ મળી ગુરુ કૃપાની અમૃત ધારા ગુરુ કૃપાની અમૃત ધારા પામી જીવન મુક્તિ મળી મને પામીને જીવન મુક્તિ મળી ગુરુજી ના ચરણ માં શાંતિ મળી ગુરુજી ના શરણ માં શાંતિ મળી
સાધનાકાળની પ્રાર્થનાઓ કેવી હતી અને એ પ્રાર્થના ભગવાને કઈ રીતે પૂરી કરી એ પણ આમાંથી જાણવાનું મળશે. મૌન મંદિરમાં આ પ્રાર્થના લખાઈ હતી અને એ પ્રાર્થના લખાયા પછી એટલો બધો આનંદ આવે કોઈ પણ પ્રાર્થના લખ્યા પછી કે ખાવા પીવાનું બધું જ ભૂલી જવાય અને એ જ ગાવાની મસ્તી ચડે અને ભગવાનને બધું કહી દીધું એવો એક સંતોષ મળી જાય.
બંધ બારણે ટકોરા મારે તો શ્યામ તને સાચો ગણું બારણા ઉગાડી આવે જો અંદર બેસે જો મારી પાસે તો શ્યામ તને સાચો ગણું રાહ જોઈને થાકી નથી હું આવજે જરૂરથી આજે તો શ્યામ તને સાચો ગણું પાપી જીવને પાવન કરવા માનવ રૂપે પધારે તો શ્યામ તને સાચો ગણું ધન વૈભવ કે સિદ્ધિ ના માગું દર્શન આપે જો પ્રભુ તારું તો શ્યામ તને સાચો ગણું બંધ બારણે ટકોરા મારે તો શ્યામ તને સાચો ગણું.
આ ભજન લખાયા પછી તો ઘણા ઘણા મહિનાઓ વીતી ગયા આજ પ્રાર્થના કે બારણા ખોલીને તું આવે તો જ તું સાચો ભગવાન કહેવાય. અને આ પ્રાર્થનામાં જે જે મેં માંગેલું એ બધું જ ઈશ્વરે બહુ અદભુત રીતે મારા જીવનમાં પૂર્ણ કર્યું. તો જ્યારે પ્રભુની અલૌકિક અનુભૂતિ મારા જીવનમાં વણાવવા માંડી ત્યારે એક આનંદ જીવનમાં આવી ગયો, એક સંતોષ જીવનમાં આવી ગયો કે જીવનમાં જે કંઈ મેળવવાનું છે તે મેળવી લીધું. એનો આનંદ વ્યક્ત કરતું એક બીજું ભજન પણ મેં મારી જયારે પ્રાર્થના પૂરી થઈ ત્યારે મેં લખ્યું, એ પણ એ જ રાગનું ભજન છે.
બંધ બારણે ટકોરા મારીને શ્યામે લીધી સ્વીકારી કેટ કેટ લાદીનોથી પોકારતી હું કીધી કસોટી ભારી કે શ્યામે લીધી સ્વીકારી બંધ બારણે ટકોરા મારીને શ્યામે લીધી સ્વીકારી મૌના મંદિરનો સા
કે શ્યામે લીધી સ્વીકારી બંધ બારણે ટકોરા મારીને શ્યામે લીધી સ્વીકારી જિંદગી સોંપી શ્રી ચરણે ના નિશ્ચિંત બનતા માલી કે શ્યામે લીધી સ્વીકારી બંધ બારણે ટકોરા મારીને શ્યામે લીધી સ્વીકારી અણુએ અણુમાં આનંદ હેલી મસ્ત બનીને નાચી કે શ્યામે લીધી સ્વીકારી બંધ બારણે ટકોરા મારીને શ્યામે લીધી સ્વીકારી ઈશ્વરની કૃપાથી આવી બધી પ્રાર્થનાઓ લખાતી અને જે જે પ્રાર્થના મેં મારા 11 વર્ષના સાધના કાળ દરમિયાન કરી તે બધી જ પ્રાર્થનાઓ મારી પૂરી થઈ છે એટલે મને એવો વિશ્વાસ તુલસીદાસના પેલા વાક્ય ઉપર હતો તે વધારે ને વધારે સુદૃઢ બન્યો અને પ્રાર્થના સંભળાય છે એવા ઘણા અનુભવો પણ થયા એ અનુભવમાંથી પસાર થયા પછી આજે કોઈ પણ મને એમ કહે કે પ્રાર્થના નથી સંભળાતી તો હું એમ કહું કે કદાચ આપણી પ્રાર્થનામાં ખામી હશે અથવા આપણી કોઈ યોગ્યતા ન હોય એટલે પ્રાર્થના નથી સંભળાતી એ વાતને હું બહુ પ્રોત્સાહન આપતી નથી પ્રાર્થના સંભળાય છે એવા અનુભવમાંથી પસાર થયા પછી એ અભિપ્રાય પર હું આવી છું કે ઈશ્વર પાસે જે કંઈ માગીએ છીએ તે ઈશ્વર આપે જ છે કદાચ ઈશ્વરને માગણી અયોગ્ય લાગે તો તે નહીં પણ આપે પણ યોગ્ય માગણી કરીએ તો તે ઈશ્વર આપે જ છે પછી તે માગણી કોઈ ભૌતિક પદાર્થો માટેની હોય કોઈ આધ્યાત્મિક પદાર્થો માટેની હોય કે કોઈ પણ હોય પણ ઈશ્વર જે જે યોગ્ય હોય આપણા જીવનને જે જે કલ્યાણ કરતા હોય તે આપે જ છે એટલે મારા જીવનની જે અનુભવની થોડી વાતો સાંભળવાની ઈચ્છા આજે સવારે અશોકભાઈએ પણ વ્યક્ત કરેલી અને ઈશ્વરભાઈએ પણ મને વિનંતી કરી એની સાથે યોગેશ્વરજીએ મને સૂચના કરી એટલે તમારી આગળ બે વાત કહેવાનું મને સદભાગ્ય મળ્યું આ વાતો ઉપરથી તમને કંઈક એમાંથી ભાથું મળી શક્યું હોય તો મારો આ વાર્તાલાપ ને હું તેટલે અંશે સફળ માનીશ હરિઓમ તત્સત
આપણે મીરાનું જીવન વાંચીએ તો આપણને ત્યાગની પ્રેરણા ભક્તિની પ્રેરણા પ્રાપ્ત થાય એવી રીતે મા સર્વેશ્વરીના જીવનમાંથી પણ અનેક સાધકોને અનંતકાળ સુધી પ્રેરણાઓ મળે તેવી છે કે ગુરુભાવ કેવો હોય વિશ્વાસ કેવો હોય નિષ્ઠા કેવી હોય નિર્ભયતા કેવી હોય નિડરતા કેવી હોય નિશ્ચિંતતા કેવી હોય તે જોવાનું આપણને મળે છે એમને કંઈ સાધના કરવાની નથી સાધના તો કરી ચૂકેલા છે પોતાના પૂર્વ જીવનમાં કરી ચૂકેલા છે તેટલું જ નહીં પણ સાધનાના ઊંચા આસન પર બેસી ચૂકેલા છે એમને કંઈ કરવાની નથી એ કાંઈ બદ્ધ નથી મુક્ત જ છે અપૂર્ણ નહીં પણ પૂર્ણાત્મા જ છે પણ તેવા આત્માઓ પોતાના જમાનામાં બીજાને માર્ગદર્શન આપવા માનવ શરીરધારીને આવતા હોય છે તેવો તેમનો જન્મ છે અને જે કંઈ સાધના કરતા દેખાય જે કંઈ ગડમથલો અનુભવતા આપણને દેખાય તે માનવોને માટે સાધકો બીજા સાધકોને માટે પ્રેરક બને માટે એમના જીવનમાં તે તબક્કાઓ દેખાતા હોય છે એમને પોતાને એમાં કાંઈ કરવાનું હોતું નથી છતાં થતું હોય છે બીજાને પ્રેરણા મળે તે માટે એટલે જે જે વાતો આપણે એમની પાસેથી સાંભળી એવી અનંત વાતો એમના જીવનની છે રોજ પોતે ડાયરી લખે છે વર્ષોથી અને એમાં અનંત વાતો તમે આવી સાંભળ્યા કરો તો પણ થાકો નહીં અને તો પણ વાતો પૂરી થાય નહીં એટલું બધું ભાથું છે આપણી પાસે બે દિવસ હતા અહીંયા, એટલે અમે વિચાર્યું કે એમને પણ આપણે સાંભળીએ. સાંભળવાથી આપણને જાણવાનું મળે, ન સાંભળીએ તો શું જાણવાનું મળે. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનામધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ્ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ.